આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ઉડ્ડયન ક્ષેત્રનો મહત્વનો ફાળો. ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નવી દિલ્હી ખાતે આજે 72 વર્ષની વયે નિધન. કેરળમાં યોજાયેલા સંમેલનમાં બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓએ રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારવાની માંગ કરી. વિયેતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ. અને ચીનમાં રમાઈ રહેલી પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન ટ્રોફી સ્પર્ધાના સેમીફાઇનલમાં ભારતે કોરિયાને હરાવીને સતત ચોથી વખત જીત નોંધાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે અને તે નાગરિકો માટે મુસાફરીની સરળતા અને જોડાણ વધારી રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા પ્રશાંત મંત્રી સ્તરની પરિષદમાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું.
ભારત કી જો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની હે વો સભી સેક્ટર મે સે એક હમારા એવિએશન સેક્ટર ભી હે. हम लोगों को, कल्चर को, प्रॉस्पेरिटी को कनेक्ट करने का एक काम इस क्षेत्र के माध्यम से कर रहे हैं. 4 बिलियन लोग, तेजी से बढ़ता मिडिल क्लास और उसके कारण बढ़ती हुई डिमांड, ये अपने आप में एक बहुत बड़ा ड्राइविंग फोर्स है इस सेक्टर के विकास का.
પરિષદમાં પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન એટલે કે આઈસીએઓના 80 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે 80,000 વૃક્ષ વાવવાની જાહેરાત કરી હતી, તેમજ તમામ સભ્ય દેશોને દિલ્હી ઘોષણાપત્રને અપનાવવા કહ્યું હતું. હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા અને જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તેમજ અંતિમ તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાનું કાર્ય આજે સાંજે સંપૂર્ણ થયું છે. આવતીકાલે આ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે, જ્યારે હરિયાણામાં આગામી 16 સપ્ટેમ્બર અને જમ્મુ કાશ્મીરમાં 17 ઓક્ટોબર સુધી ઉમેદવારો ઉમેદવારીપત્ર પરત લઈ શકશે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે આગામી 5 ઓક્ટોબરે મતદાન થશે. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા અંતર્ગત 40 વિધાનસભા બેઠક માટે 1 ઓક્ટોબરે મતદાન થશે. ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર શ્રી યેચુરીએ નવી દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે એક નિવેદનમાં જણાવ્યું કે શનિવારે તેમનો પાર્થિવ દેહ નવી દિલ્હીમાં આવેલા પાર્ટીના મુખ્યમથક એકે ગોપાલન ભવનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પર સંદેશમાં લખ્યું કે સીતારામ યેચુરી એક વિદ્યાર્થી નેતા અને બાદમાં રાષ્ટ્રીય રાજનીતિજ્ઞ તેમજ સાંસદ તરીકે એક મજબૂત અવાજ હતા. સુશ્રી મુર્મુએ કહ્યું કે શ્રી યેચુરી સમર્પિત વિચારક હોવા છતાં તમામ રાજકીય પક્ષમાં તેમના મિત્રો હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક શોક સંદેશમાં જણાવ્યું કે શ્રી યેચુરીએ અસરકારક સંસદ સભ્ય તરીકેની એક છાપ ઉભી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું કે શ્રી યેચુરીના નિધનથી રાજકીય ક્ષેત્રને ખોટ પડી છે. શ્રી શાહે યેચુરીના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓનું એક દિવસનું સંમેલન આજે કેરળના તિરૂવનંતપુરમ ખાતે યોજાયું. સંમેલનમાં તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન 16માં નાણાપંચ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય સંબંધો સાથે સંકળાયેલા અનેક મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સંમેલનનું ઉદઘાટન કરતા કહ્યું કે રાજ્યોએ 15માં નાણાપંચને એક આવેદન આપ્યું હતું, જેમાં રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારીને ચોખ્ખી આવકના 50% કરવાની માંગ કરવામાં આવી હતી. શ્રી વિજયને દેશભરમાં વિકાસના વિવિધ સ્તર અને વ્યક્તિદીઠ આવકના અંતરને જોતા રાજ્યો વચ્ચે કરની સંતુલિત વિતરણ અંગેની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા લગાવાયેલા સેસ અને સરચાર્જમાં વધારાને કારણે રાજ્યોને મળતા કરનો હિસ્સો ઘટ્યો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે ભારત બાયોટેકનોલોજી એટલે કે જીવ વિકાસ શાસ્ત્ર આધારિત જૈવિક ક્રાંતિના યુગ તરફ અગ્રેસર છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વૈશ્વિક જૈવિક ભારત 2024ને સંબોધિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે જે રીતે એક સમયે પશ્ચિમ દેશો પર માહિતી પ્રૌદ્યોગિક વિજ્ઞાન ક્રાંતિની અસર હતી તે જ પ્રકારે ભારતને પણ જૈવિક ક્રાંતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. વૈશ્વિક જૈવિક ભારત 2024 અંગે પોતાના વિચાર વ્યક્ત કરતા ડોક્ટર સિંહે કહ્યું કે વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો, નવા કામ શરૂ કરનારી સંસ્થાઓ, સંશોધકો, જૈવિક સમૂહો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે આ એક મહત્વના સ્થળની ભૂમિકા ભજવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ અમદાવાદને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાન પર આજે પેરિસ પેરાલિમ્પિક પરથી પરત આવેલા ભારતીય દળ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ચંદ્રક જીતનારા તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન પાઠવ્યા. ભારતીય ખેલાડીઓએ આ વખતે અત્યાર સુધીના સૌથી વધારે ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે આ પેરાલિમ્પિકમાં 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 29 ચંદ્રક જીતીને 18મું સ્થાન મેળવ્યું છે. ખેલાડીઓના આ દળે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના 19 ચંદ્રક જીતવાના વિક્રમને પણ તોડ્યો છે. નીતિ આયોગે ભવિષ્યની મહામારી માટેની તૈયારી અને આપાતકાલીન પ્રતિક્રિયા કાર્યવાહી માટે એક રૂપરેખા એ શીર્ષક સાથે નિષ્ણાંતોના સમૂહનો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલનું મુખ્ય ધ્યાન દેશને ભવિષ્યમાં કોઈપણ જાહેર સ્વાસ્થ્ય કટોકટી કે મહામારી માટે તૈયાર કરવા તેમજ ત્વરિત પ્રક્રિયા પ્રણાલી સ્થાપિત કરવા માટેનું માળખું પૂરું પાડવાનું છે. નીતિ આયોગે કોવિડ-19ના અનુભવ પરથી શીખતા ભવિષ્યની મહામારીઓને પહોંચી વળવા માટે રૂપરેખા તૈયાર કરવા નિષ્ણાંતોનું સમૂહ બનાવ્યું હતું. આ સમૂહે કહ્યું કે અસરકારક વ્યવસ્થાપનના પ્રકોપ પહેલા 100 દિવસમાં પ્રતિક્રિયા આપવી મહત્વપૂર્ણ છે. વિયેતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ગુમ થયા છે. વાવાઝોડાના કારણે છેલ્લા 6 દિવસમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. આ વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન ઉત્તર વિયેતનામમાં થયું છે. યાગી વાવાઝોડું 7 સપ્ટેમ્બરે વિયેતનામના ઉત્તર પૂર્વ દરિયાકાંઠાએ ટકરાયું, ત્યારબાદ મોટા પાયે ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર અસરગ્રસ્ત થયા હતા. આ પહેલા આ વાવાઝોડાની અસર ફિલિપિન્સ અને દક્ષિણ ચીનદ્વીપ હેનાનને પણ થઈ હતી. વિયેતનામમાં છેલ્લા 3 દાયકામાં પહેલીવાર આ વાવાઝોડું આવ્યું છે. ચીનના હુલનબર ખાતે રમાઈ રહેલી પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં ભારતે કોરિયાને 3-1 હરાવીને સતત 4થી વખત જીત નોંધાવી છે. આ મેચમાં રૈજીતસિંહ હુંડલ અને સ્કીપર હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા, જ્યારે કોરિયા તરફથી યાંગ જીહુએ એકમાત્ર ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. ભારતે ગયા વર્ષના ઉપવિજેતા મલેશિયાને હરાવતા પહેલા ચીન અને જાપાનને હરાવી સેમીફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. હવે ભારત શનિવારે અંતિમ લીગ મેચમાં પાકિસ્તાન સામે રમશે. હાલમાં રાઉન્ડ રોબિનમાં 6 ટીમની સ્પર્ધા રમાઈ રહી છે, જેમાં ટોચની 4 ટીમ 16 સપ્ટેમ્બરે સેમીફાઇનલ માટે લાયક ઠરશે, જ્યારે ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પદ્મ પુરસ્કાર 2025 માટે 15 સપ્ટેમ્બર સુધીમાં નામ મોકલી શકાશે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઇન મારફતે આ નોંધણીનો સ્વીકાર કરાશે. નોંધણીમાં તમામ સંબંધિત વિગતો સામેલ હોવી આવશ્યક છે, તેમજ પુરસ્કાર માટે ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓનો ઉલ્લેખ હોવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પદ્મ પુરસ્કારોની જાહેરાત આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ પર કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આજે કોન્સ્ટેન્ટિનોવસ્કી પેલેસ ખાતે બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ સાથે એક મુલાકાત કરી. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના સંગઠનના પ્રતિનિધિઓ 2 દિવસની સલામતી શિખર સંમેલનમાં ભાગ લેવા રશિયા પહોંચ્યા છે. ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ અહીં આવી સૌથી પહેલા ડિજીટલ ક્ષેત્રના કારણે સર્જાતા પડકારો અને આતંકવાદને અસરકારક રીતે પહોંચી વળવા બ્રિક્સ દેશો સાથે મળીને કામ કરવાનું આહવાન કર્યું હતું. નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન અંગેની પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ઉડ્ડયન ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું દિલ્હી ખાતે 72 વર્ષની વયે નિધન. વિયેતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત. અને ચીનમાં રમાઈ રહેલી પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધાની સેમીફાઇનલમાં ભારતે કોરિયાને હરાવી સતત 4થી વખત જીત નોંધાવી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.